તારીખ 11/8/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સુગાનીજીના પત્રાંક 34 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 33.
વાંચન વિચાર માં શું કરવું અસ્તિત્વ રૂપી શ્રદ્ધા કે પર્યાય વ્યાપ વ્યાપકતા, શ્રદ્ધા કે પર્યાય યથાર્થ વ્યાપ વ્યાપકતા નિરંતર કાયમ રહે. જ્યાં કે અનુભવ મેં પરિણામ માત્ર તેડો કરતા પણ એક સહજ અનુભવ હોતા રહે. તો કેવી રીતે અનુભવ થાય કે પરિણામ કા કરતા પરિણામ મૈત્રિકાલી આ કરતા કર્મમાં બે કારક આવ્યા, બે કારક, એક કારક પાવે કે બે કારક આવે, છ કારક સાથે જોઈએ છે. કોઈ કારકમાં એક કારક હોય ને બે ન હોય ને પાંચ હોય ને એક ન હોય ને એવું બનતું નથી. એક કારક હોય ત્યાં છ કારક હોય, બે કારક હોય ત્યાં પણ છ કારક. તો પરિણામ પોતે જ કરતા અને પરિણામ પોતે જ કર્મ. હું ત્રિકાળી ને એ લેવા માટે એ વાત કરી છે. શુક્રભાઈ વાત કરી છે,
હું પરિણામી નહીં,
કે હું કોઈ પરિણામ નહીં, ન પરિણામ ન હું કરતા, ન પરિણામ તે મારું કર્મ, ન પરિણામ તે મારું સાધન. આવી રીતે એક પર્યાયનું એકત્વ તોડવાની આ વિધિ છે. પર્યાય ઉપરથી એકત્વ ઉછળી લેવાની વિધિ છે. જો પર્યાયમાંથી એકત્વ છૂટે તો પર્યાયમાં થતા વિભાવંશ ઉપરનું પણ એકત્વ છૂટે, તો વિભાવંશના વિષયભૂત પંચેન્દ્રિયના વિષય ઉપરની પણ તન્મયતા છૂટે. આમ તો જીવને ખબર ક્યારે પડે છે કે પર વિષયમાં તન્મય થાય છે ત્યારે. જ્યારે જીવ પર વિષયમાં તન્મય થાય છે ત્યારે તે તીવ્ર ચીકણા પરિણામે વિકારમાં પરિણમે છે, અને એ વિકાર જીવની શક્તિ ને અશક્તિમાં ફેરવે છે. જીવની શક્તિ જે પરિણમે છે એને અશક્ત કરે છે, અને એ અશક્ત થતો થતો જ્ઞાન મોટું મોટું આવડતું આવડતું નીકળું થઈ ગયું છે. મૂળમાં તો ક્યાં સુધી એની લાઈન ચાલે છે કે પરદ્રવ્યમાં તન્મય થવા સુધી જાય છે. જો એક સમયની પર્યાયમાં તન્મય થાય તો રાગમાં તન્મય થાય, તો રાગના વિષયમાં તન્મય થાય, રોકી ન શકાય, આખી લાઈન ખંડાઈ જાય. હવે કહે છે કે હવે જે ધર્મના ક્ષેત્રમાં જીવો આવે છે એ આવી ઊંડી વાત નથી સમજતા, એટલે શું કરે છે કે પર વિષયમાં પંચેન્દ્રિયના વિષયમાં તન્મય થવું પડે છે. 34 આપણે મીઠાઈ ખાવાથી વધારે આપણે મીઠાઈ ખવાઈ જાય છે ને, મીઠાઈનો રાગ તીવ્ર થઈ જાય છે ને, આપણે મીઠાઈને બધા લઈ લઈએ. પર વિષય છોડવા માંડે છે, શરૂઆત ક્યાંથી કરે છે?
પર વિષય છોડવા,
પર વિષયને છોડવાથી શરૂઆત કરે છે. પૂર્ણપણે જે આપણે પર વિષયને ત્યાગ કરી એટલે આપણા પરિણામ થવા. એવી રીતે પર વિષયનો સંયોગ છૂટતા પર વિષય સુધી પરિણામ મટાડી શકાતા નથી. જો એ પરિણામ મટાડવા હોય તો જ્યાં એ પરિણામ થાય છે એ પરિણામની ભૂમિકાને ભીન પાડી જોઈએ. આ જૈન દર્શનનો ઉત્કૃષ્ટ પારમાર્થિક ન્યાય છે. અહીંથી જુદું પડો, એક સમય ની ફરિયાદ જુદી પડી ગયું. તો કે સર્વથા જુદું પાડવું, તો કે એક વાર સર્વથા જુદું પાડો નથી. સમજો, દ્રષ્ટિ સર્વથા વિશે નથી કરતી, શ્રદ્ધામાં એમ જ કરવું પડશે. પછી જ્ઞાનની અંદર એનો સંબંધ કેટલો, કઈ અપેક્ષા એ સંબંધ કેટલો અને કઈ અપેક્ષા એની પછી સમજાવવાનું છે, એ પહેલા નહીં સમજાય. શ્રદ્ધા થયા પહેલા જ્ઞાન પ્રમાણ નથી થતું, શ્રદ્ધાના કાળમાં જ્ઞાન પ્રમાણ થાય, એ પહેલા જ્ઞાન પ્રમાણ નથી થતું. શ્રદ્ધાનું શુદ્ધ સ્વરૂપ તો પોતાના સ્વરૂપ ને સર્જવું તે જ છે, અને પોતાનું શુભ સ્વરૂપ તો ત્રિકાળી જે આનંદ ગુણ કુંજ પરંપરાના ભાવ સ્વરૂપ એ શું છે. હવે એ જ પ્રભુત શ્રદ્ધા અનાદિત નથી એની પાસે, એટલે એને જે શ્રદ્ધા છે એ એક સમયને કરી આવી, એક પણ એવડો હું ક્યાંથી અસ્તિત્વ એને શરૂ કર્યું. તો એમાં એટલો ને એવડો હું છતાં શું શું અનેક જે કર્મો બે તો અનાદિત ચાલ્યો આવે છે, એના નિમિત્તે જે કાંઈ એને વિભાવનો તો ખોટો પડે છે, વિભાવ થાય છે પોતાને ભૂલીને, એમાં હું પણ થઈ જાય છે. કેમ કે એ પર્યાયમાં થાય છે, એક સમયની પર્યાય જેટલો હું અને વિભાવ એનો પર્યાયમાં થાય છે, નિમિત્ત નિમિત્તે ખબર પર્યાયમાં ભજે છે. એટલે એની અંદર ભાન ભૂલેલો જીવ પછી જે પર વિષય છે એમાં પણ હું કરે છે. આ શરીર મારું, આ મકાન મારું, આ કુટુંબ મારું, આ સમાજ મારો, આ બધું મારું, આબરું કૃત્ય આ બધું મારું મારું ને ત્યાં સુધી એને એની શ્રદ્ધા લઈ જાય. બધા ગુણો શ્રદ્ધાને અનુસરે છે, જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ. એટલે આખો સંસાર ચાલે છે આ ત્યારે નહીં સમજાય. એ લોકો પહેલા એને સમજાય છે કે ભાઈ આપણને વિભાવ કેમ છે, લાડવા ખાવા દે છે, મીઠાઈ છે મીઠાઈનો ત્યાગ કરો, ખાવા ખાવાનો રાગ કરવો હોય તો ઉપવાસ કરો, એમ બધા ત્યાગ શરૂ કરે છે. એક પ્રત્યે પરિણામમાં એ ઉત્પન્ન કેવી રીતે રીતે ન થાય એનું વિજ્ઞાન નથી, એટલે અહીંથી શરૂ કરે છે. મૂળમાંથી અહીંયાથી શરૂ કરવું જોઈએ, તો સ્વરૂપને સ્વીકાર કરે, એક સમયના પરિણામને એના છ કારકોથી જુદા જુદું પાડે, અને એકત્વ જો પર્યાયમાં છોડે તો પર્યાયના વિકારથી ચિંતા થાય, નહીં તો રાજ્ઞ અને જ્ઞાન જુદા ન પડે. રાજ્ઞ જ્ઞાન જુદા જ નથી, પ્રતિબિંબ રૂપ થાય નહીં ને પ્રતિબિંબ થાય, ચૈતન્ય દળ ને જુદું પાડવાની દળ થી જુદો પડે. તો શું છે કે ત્યાંથી સ્વભાવ ઉપર શરીરને સ્વભાવ સુધી જવું જોઈએ, માત્ર પર્યાયને ન લેતા. જે જ્ઞાન છે એ સ્વભાવ આકારે છે, એટલે સ્વભાવ ગ્રહણ સ્વભાવનું ગ્રહણ થઈ જવું જોઈએ. ત્યાંથી જ્ઞાનમાંથી જ્ઞાન સ્વભાવનું ગ્રહણ સહજ થાય છે. જેમ કે નિયાકાર જ્ઞાન ઉપરથી શું થાય છે કે જ્ઞેયનું ગ્રહણ સહજ થઈ જાય છે. નિયાકાર જ્ઞાનમાં શું થાય છે, આસક્ત થાય છે. નિયાકાર જ્ઞાનમાં આસક્ત થાય એટલે જ્ઞેય ઉપરની આસક્તિ કરવા માટે નવું કાંઈ કરવું નથી પડતું, સીધક સીધક કર્તવ્ય ઉપર ચાલ્યો જાય. એમ જો જ્ઞાન ઉપર આવે તો શુદ્ધ જ સ્વદ્રવ્ય ઉપર કાયદો જાય. એ એની ટેકનિક રીતે છે, આપોઆપ જ છે. તો બહુ ટૂંકું કહેવું હોય તો એમ કે રાગને છોડ અને જ્ઞાનને પકડ. જ્ઞાનને પકડે એમ કે સ્વભાવને પકડે એમ કે નથી, જ્ઞાન સ્વભાવને પકડે એમ કે પર્યાયશને નહીં. સ્વભાવનું ગ્રહણ થતાં પર્યાયત્વનું જે ગ્રહણ અનાદિથી છે તે મિથ્યા સ્વરૂપ છે. પર્યાય નિધારી પર સમય એ છૂટી જાય છે. એ છૂટવું જોઈએ. એવું જયારે પરિણમન થાય કે પરિણામતા કરતા પરિણામ અંશ ને ત્રિકાળી અંશ નહીં, એ જ પ્રકાર કે આવા પ્રકારે જયારે પરિણમન ઉત્પન્ન થયું પછી એક સમયમાં પરિણામતા કરતા એક સમયમાં પરિણામતા અકર્તા બંને જે એના ગુણ છે, કરતાપણાનો પણ ગુણ છે અને અકર્તાપણાનો પણ ગુણ છે. કરતાપણ છે એ કારક ગુણ છે, કારક છે કરતા સંપ્રદાય અને અકર્તા સ્વભાવ તો છે જ, પણ એમાં રાગાદીનો પણ અકર્તા છે અને એક સમયના પરિણામનો પણ અકર્તા છે. એ બે રીતે અકર્તાપણ છે પણ એ બધો અનુભવ એક સાથે થશે. એ તો પ્રમાણનો વિષય ક્યારે સમજાય જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપમાં શ્રદ્ધાની વ્યાપકતા કરશે અને અનુભવ કરશે કે હું એક સમયના પરિણામનો ત્રિકાળી અંશ હું એવું કરતા નથી એમ જ્યારે એને આવશે ત્યારે એને જ્ઞાન પ્રમાણ થશે ત્યારે કરતા ને અકર્તા પણ યથા પિતા એ વખતે થશે. ત્યાં સુધી નહીં થાય. ત્યાં સુધી હું અકર્તા કેવી રીતે અને કરતા કેવી રીતે એ બે વાત નહીં સમજાય. કેમ કે બે વિરુદ્ધ શક્તિ છે, કરતાપણું ને અકર્તાપણું વિરુદ્ધ ધર્મત્વ પણ એમ છે. વિરુદ્ધ ધર્મ તો એક પદાર્થમાં કેવી રીતે કરીએ પણ એ કેમ સમજવું તો કે આ રીતે ભીન પડી જાય પર્યાય છે. તો મેં ત્રિકાળી અંશ પરિણામના કરતા નથી એમ કે પરિણામ તો પરિણામ કા કરતા પરિણામ અંશ મેં ત્રિકાળી અંશ પરિણામ કા કરતા નહીં ને સાહી અધ્યાર રહેશે. આખું વાક્ય છે ને એટલે ફરીને લખવાની જરૂર નહીં, એક જ વાક્ય છે એટલે ફરીને લખવાની જરૂર નહીં. બરાબર. હું ત્રિકાળી અંશ પરિણામનો કરતા નથી તો પરિણામ નો કરતા નથી, પરિણામ મારું કાર્ય નથી, બસ છ કાળ પછી પરિણામ જુદું પડ્યું કે નહીં. આ તો એક પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે કે પર્યાયના છ કારકો જુદા છે એમ કહીને તમારે લાભ શું કરવો છે, એથી હું તમને ફાયદો છે. આમ તો શું છે કે વસ્તુનું જે બંધારણ છે એમાં તો દ્રય ગુણ પર્યાયાત્મક વસ્તુનું બંધારણ છે, પણ એ બંધારણ દ્રવ્યગુણ પર્યાયાત્મક છે એટલું સમજવા છતાં જે પર્યાય બુદ્ધિથી પર્યાય મુંડ થઈ રહેલો જીવ છે એને શું કરવું જોઈએ, આ એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય. તો કે એને પર્યાયની મુંડતા છોડવા માટે એટલો જોરથી પર્યાયને ધક્કો મારવો જોઈએ કે પરિણામ કરતા પરિણામ છે ને હું ત્રિકાળી આમ લીધું. કાલે લીધું કે 38 અને 50 ની ગાથા લીધી છે. નિયમ સારમાં એને પર દ્રવ્ય ને પર સ્વભાવ અને એ ત્રણ વાત શું કરવા સુગાનીજીની ઉપસ્થિતિમાં રાત્રિ ચર્ચામાં આપણી ચર્ચા યાદ આવી. જે દિવસે રાત્રિ ચર્ચામાં એ પ્રશ્ન ચર્ચા હતો તે જ દિવસે સાંજે હું ગુરુદેવ પાસે ગુરુદેવને સુગાનીજી વિશે વાત કરી હતી. એ કલકત્તાથી નિહાલચંદજી સુગાનીજી આવે છે, એની સાથે ઘણા તત્વો ચર્ચા ચાલે છે. એ જે ચર્ચા કરે છે એમાં એમની જે વાત છે વિનય છે. વાત મૂકવી એ કેવી રીતે? આ તો બહુ ડેલિકેટ પોઝિશન છે. વાત મૂકવી નાજુક પરિસ્થિતિમાં કેવી રીતે ગુરુજીને નિવેદન કર્યું છે એ જાણી કેટલી વાત કરે સાથે મારવાડી થાય ત્યાંથી. વાત આવે છે એટલે કે આપની કૃપા થઈ ગઈ લાગે. શું કીધું? એના ઉપર એ આત્મા ઉપર આપની કૃપા થઈ રહી એવું લાગે છે. બસ ગુરુદેવ એકદમ સિરિયસ થઈ ગયા. સાંજે આટા મેળા પછી પાંચ ઉપર બરાબર બેઠો. થોડા બે ચાર જણા આટા મારવા વાળા હતા. એ જમવાનો ટાઈમ થાય તો જમી લે. કેમ ગુરુદેવ તો પાંચ સવા પાંચે જમી લે. કોઈ સેવા હોય તો કોણા પાસે જમી લે. સામાન્ય રીતે ત્યાં બધા 5:30 સુધીમાં જમતા. આટા મારનારનું તો જમવાનું બાકી રહે. બધા છૂટા પડી જાય. ગુરુદેવ એકલા પાટે બેસી પડે. પછી કોક આવવા માંડે. બીજા બે ગયા ને રોકાઈ ગયા. એ વખતે ગુરુદેવ એકદમ ગંભીર થઈ ગયા અને આમ વિચારતા હોય એવી રીતે મૌન થઈ ગયા. નીચું જોયું ત્યાં કોઈ એક ભાઈ વૃદ્ધ માણસ પાઘડી કરેલી હતી. હું બીજું ઓળખતો આવીને એમને સીધા ચરણ સ્પર્શ કર્યા. ગુરુદેવને આવતા ગુરુદેવના ચરણ સ્પર્શ કર્યા. ગુરુદેવનો ઉપયોગ આમ જે વિચારમાં રોકાયેલા હતા. આવી વાત ચાલે છે એમાં બોલો. અમને કંઈ ખબર નથી વાત શું ચાલે છે એ કહેતા ને. આવીને એને સીધા ચરણ સ્પર્શ કર્યા. બેસતા પહેલાં ચરણ સ્પર્શ કરીને બેસે. સ્પર્શ થયો એટલે જોયું. બે જણા હતા ને આ કોણ જોયું. જોયું એના સામે જોયું એટલે એ ભાઈ કાંઈ વાત કરી કરી. બધું માણસ હતા એને ગુરુજીને કોઈ વાત પૂછી કે કાંઈ વાત ચાલુ કરી. ગુરુ એની સાથે વાતમાં જોડાણા. આ ભાઈ વાત લંબાવી. એ વાત થોડી લંબાઈ એવી લાગી. કાં તો કાંઈક વાત છે મેં પૂછ્યું છે સરકાર એ રીતે ચાલી. ગુરુદેવને જે પૂછ્યું હતું ને જે વાત કરી હતી ગુરુદેવે મને પૂછ્યું. મેં જે જવાબ આપ્યો એ ઉપયોગ આપવા બદલાઈ ગયો. પણ મારું કામ તો પૂરું થઈ ગયું હતું. મેં કોઈ અપેક્ષા લઈને નહોતો જોયો કે ગુરુદેવ મને શું જવાબ દે. હું એટલો વિચાર લઈને ગયો હતો કે ફોગાનીજી વિશે ગુરુદેવમાં કાંઈ બે શબ્દો પણ સીધા નહીં તો આડકતરી રીતે જણાવવા. બસ આટલી વાત. આજકાલ પછી તો બીજા બે એકદમ ભાઈઓ આવ્યા. પછી તો જે ત્યાં બેસતા હતા 5-10 જણા 15 જણા એમાં બધા ટાઈમ થાય એટલે તો ઓટોમેટિક બધા આવે. એટલે 2 આવ્યા 3 આવ્યા 4 આવ્યા. મેં કીધું હવે આ અંગત વાત છે એ ચાલવાની નથી. તો 10-15 મિનિટ હું બેઠો. જુદી જુદી વાતો ચાલી. હું સમજો તો ગયો આ વિષય હવે ગુરુદેવ કદાચ મેળવીએ. અને આ વિષય પરિચયનો છે, પ્રત્યક્ષ પરિચયનો છે. આપસમાં પ્રત્યક્ષ પરિચય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈને કીધેલું માનવું એ કોઈ ન માને. જ્ઞાની શું કોઈ ન માને. સામાન્ય રીતે આ પરિસ્થિતિ છે. આ વિષય એટલો ગંભીર ને કિંમતી છે. તો બીજી અપેક્ષા વ્યવસ્થા નહીં હતી કે ગુરુદેવ કાંઈ સ્વીકાર કરી લે કે માની લે. એવું તો કાંઈ હતું નહીં. આપણું તો કામ હતું કે એમના ધ્યાન ઉપર વાત મૂકવી, લક્ષ્ય ઉપર વાત મૂકવી એટલી. હું તો પછી જમવાનો સમય હતો. પહેલો દિવસ રાત્રિ ચર્ચામાં ગુરુદેવ વધાર્યા. કાંઈ વિષય નહોતો ચાલતો. પોતે વિષય શરૂ કર્યો. 3 આંગળી કરી આવે છે. આ ચાલતા વિષયનું અનુસંધાન કેવાથી યાદ આવ્યું. 3 આંગળી કરી જળ કુદગળ સંયોગો છે એના લક્ષ્ય જીવને રાગ થાય છે માટે તે પરદ્રવ્યને હે છે. જળ છે જે સંયોગો રૂપ છે એનું લક્ષ્ય કરતા જીવને રાગ થાય છે, વિભાવ થાય છે, તે છે તો પરદ્રવ્ય, પણ પરદ્રવ્ય છે એને ધ્યેય છે પાછું બીજી આગળ જીવ. રાગાદી પુણ્યના ભલે પરિણામ હોય ગમે તે હોય, પણ એના લક્ષ્ય પણ જીવને રાગના લક્ષ્ય રાગ જ થાય, માટે તે પણ પરદ્રવ્ય છે એને ધ્યેય છે. અને એક સમયની શુદ્ધ પર્યાય સમ્યક દર્શન ની હોય કે કેવળ જ્ઞાન ની હોય તેના લક્ષ્ય પણ જીવને રાગ થાય છે, માટે તે પરદ્રવ્ય છે એ છે. આમ ન્યાય આપ્યો, ન્યાય આપી અને તરત સોગાની સંબોધન કર્યું. કેમ ન્યાય થાય? તરત જ ન્યાયભાઈ કઈ બોલવા તો વિકલ્પ આવી ગયો બોલવાનો, પણ પરદ્રવ્ય છે ને એ છે એ વાત લઈ લીધી ચર્ચામાં. એ ચર્ચા કઈ ચાલતી નથી, પોતે જ તે એક વાત શરૂ કરી. જો ચર્ચા થઈ હોત લંબાણી દૂર દૂરે ફરીને પણ દીધું, ને પછી ફરીને સંબોધન નહોતું કર્યું બોલ્યાની, એટલે સ્પષ્ટ કર્યું ફરી રિપીટેશન કરવાનું. તો ગુરુદેવ ને મસ્ત રીતે બોલવામાં એક ને એક વાત કરીને પછી એમને ચર્ચાનો પીરિયડ પૂરો થઈ ગયો. બહાર નીકળ્યા, સુરક્ષા ઉતરીને કમ્પાઉન્ડમાં હતા, બોલ્યા આજ ગુરુદેવ ને ચર્ચા મેં અપની જો ચર્ચા ચાલતી હૈ વહી વિષય લીધા કે પર મુજે ભી સંબોધન કિયા કે આપ તો બોલતે નહીં કોઈ બાત નહીં કરતે, જો ગુરુદેવ સલાહ કરતે આપકો ચર્ચા મેં શામિલ કરતે હૈ તો ફિર આપ ક્યો નહીં બોલતે વાત? તો બોલને કા વિકલ્પ આયા બોલતા ભી, લેકિન એક દૂસરા વિકલ્પ ખડા હો ગયા કે તો મેં બોલુંગા તો બાત તો ખુલ જાયગી, કે અગર મેં બોલુંગા તો બાત તો પૂરી
ખુલ જાયગી,
ખુલ જાયગી કે બાત ખુલ જાયગી. યહાં તો મેરે પુરાણે પુરાણે બડે બડે જિસકા પ્રતિષ્ઠા બહુત હૈ એસે લોગ જો બેઠે હૈ અહીં તો કે બધા જેને ગુના છે અને પ્રતિષ્ઠાવાળા બધા બેઠા છે, કે કામલીભાઈ કિંચનભાઈ બધા બેઠા હતા ગુના બધા વિદ્વાનો આપણે અચ્છા નહીં લગે, ઉનકા અચ્છા નહીં લગે કે એ તો પુરાણે હૈ મેં તો નયા આદમી હું, કે મેં તો બોલું તો બાર બાત હો જાય, કે વાત વાત તો બહાર પડી જાય, કે ગુરુ એટલે તો બોલે બોલે તો તરત જ તોડાઈ જાય. ગુરુદેવ પાસે બોલે તો બોલનું તો તોલ થતા વાર લાગે નહીં ગુરુદેવને. એટલે જ વાત કરી કે વાત થોડી ફેલાની હતી અને ગુરુદેવ પાસે મુખ્યા પાસે એ વાત બધું મુકાઈ ગઈ. તો ગુરુદેવ તટસ્થ રહ્યા હતા, કોઈ પોતાનો અભિપ્રાય તો પરિચય વગેરે આપે પણ એમાં પછી મેં વાત કરી એટલે વિરુદ્ધ અભિપ્રાય તો મારા તરફથી મળી ગયો. બીજો અભિપ્રાય મળ્યો તો એના કરતાં બીજી વાત મેં કરી. હવે પોતે પ્રત્યક્ષ શરૂ કરી ચર્ચા, તો આ બોલ્યા નહીં, બોલ્યા નહીં તો બોલવાનો વિચાર આવ્યો ને બોલ્યા નહીં, નવો વિચાર આવ્યો ને શું કરવાનો બોલ્યા નહીં, અને આવો બીજો વિચાર આવી ગયો તરત જ એક ફર્સ્ટ થોટ ઉપર સીધો સેકન્ડ થોટ આવી ગયો. એટલે એમને તો જો કંઈ એમ છું કે મારું સારું દેખાય ને બીજાનું સારું ન દેખાય, એટલે બીજાનું સારું ન દેખાય ઈચ્છી છે તો સહેજ વિકલ્પ આવી ગયો. બોલવાનું સહેજ રોકાઈ ગયું, કોઈ લાવો તો તે બી પાર કરી લાગે. કઈ ઘટના ઘટવાની હોય ઘટના આનું નામ કુદરત. આ તો કે કરતાપણું અને અકર્તાપણું વિરુદ્ધ ધર્મ છે, એનું જ્ઞાન આવી રીતે થાય છે. બીજી રીતે એનું જ્ઞાન નથી, આવી રીતે જ્ઞાન થાય. ભૂમિકામાં નિષેધ ન આવે ત્યારે જ્ઞાની થઈ જાય. મુમુક્ષ ન રહીએ પણ જ્ઞાની થઈ જાય. એમાં શું ખોટું? ઉત્કૃષ્ટ મુમુક્ષ હોય અને એવી રીતે આવી જાય તો જ્ઞાની થઈ જાય. જ્ઞાની થવા માટેનો પ્રયત્ન કરતો હોય તો અહીં સુધી આવી જાય. મૂળ વિષય ઉપર આવશે ત્યારે જ્ઞાની થશે ને, ત્યાં સુધી નથી. ત્યાં જોર દેવું છે અને કેટલું જોર દેવું છે, આ બે વસ્તુ ખ્યાલમાં ન હોય તો જોર બીજે દેવાઈ જાય. અને એવું જોર જ્યાં જોર દેવું છે ને જેટલું જોર દેવું છે એનું ક્યારે બને? કે જ્યારે તેનો યથાર્થ નિર્ણય થાય ત્યારે. એ વિશે નિર્ણયમાં તો આવવું જોઈએ ને, મારું સ્વરૂપ કેવું, કેટલું મહાન એટલું જ્યારે નિર્ણયમાં આવે ત્યારે સ્થિર જો એના ઉપર ભજન ચાલી જાય. એ એટલું બધું ભજન ચાલી જાય કે એક સમયના પરિણામ ન કરતા છે. અને ત્રિકાળ સામાન્ય અખંડ પરંપરાનો ભાવ એ શ્રદ્ધાનો વિષય છે. જ્ઞાનમાં આવે છે પણ જ્ઞાનમાં આવતા સ્પષ્ટ અનુભવાંશે જો પ્રતીત થાય તો એ જ્ઞાન સાર્થક થઈ એનો અનુભવ થઈ જાય. પણ સ્પષ્ટ અનુભવાંશે એ પ્રતીત જો ન આવે સ્વભાવને તો અનુભવ થી જ્ઞાન ન આવે. માટે એવી ભૂમિકા નિર્ણયની પ્રતીત નિર્ણયની ભૂમિકા જ્ઞાન પ્રધાન હોવા છતાં પ્રતીત શબ્દ કિંમત જે શું કરવા વાગ્યો આ વિચારવા જેવો વિષય છે. નિર્ણય જ્ઞાનમાં થાય છે, સ્વવિકલ્પ દશામાં થાય છે અને સ્પષ્ટ અનુભવાંશ તે અનુભવાંશ પણ જ્ઞાનનો પર્યાય છે. પરમાર્થનું સ્પષ્ટ અનુભવાંશ તે પ્રતીતિ પરમાર્થ એટલે અહીંયા સ્વભાવ, પરમાર્થ એટલે સ્વભાવ શબ્દ આટલા પર્યાય છે. પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશ તે પ્રતીતિ તે બીજું સંકેત છે. અને નિર્વિકલ્પ પરમાર્થનો અનુભવ તે પરમાર્થ સમ્યક દર્શન રૂપ ત્રીજું સંકેત છે. અહીંયા પ્રતીતિ શબ્દ હું કરવા દીધા કેમ કે એક તો આ નિર્ણયને એને અમને સંકેત કહેવું છે, બીજું ત્યાં માત્ર જાણવું નથી થતું, વિશ્વાસ હું આવો જ એવું તો જોર આવે ને જ્ઞાન બળ ઉત્પન્ન હું આવો જ છું જેવો ત્રિકાળી મને જ્ઞાનમાં જણાયો એવો જ છું એમ વિશ્વાસ. પછી એ વિશ્વાસને ચિંતા જે વિચાર જ્ઞાનની પર્યાય કહે છે, એ પ્રતિજ્ઞ જ્ઞાનની પર્યાય કહે છે, એ વખતે રુચિ થઈ એને પણ જ્ઞાનની પર્યાય કહે છે અને એ વખતે શ્રદ્ધાને પણ જ્ઞાનની પર્યાય કહે છે. ચિંતા જય વિચાર છે અનુભવ જ્ઞાન થી એટલા માટે છૂટે છે કે અનુભવ જ્ઞાન માં અનુભવ કાળે અવિના ભાવે શ્રદ્ધા પરિણમે છે. માટે અને એ શ્રદ્ધાનો વિષય એક સમયની પર્યાય નથી. શ્રદ્ધાનો વિષય તે સમયની શ્રદ્ધાય નથી. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શનની પર્યાય નથી. સમ્યક દર્શનનો વિષય સ્વસંવેદનની પર્યાય નથી. સમ્યક દર્શનનો વિષય આનંદની પર્યાય નથી. સમ્યક દર્શનનો વિષય એ વખતે ઉત્પન્ન થયેલી વિતરાગતાની પર્યાય નથી. અને કેવળ જ્ઞાન વખતે કેવળ જ્ઞાનની પર્યાય નથી. જે જાણવાનું છે ને એ જ્ઞેયાકાર જ્ઞાન છે, અને અનુભવ છે ને એ જ્ઞાનાકાર જ્ઞાન છે. જ્ઞાનાકાર જ્ઞાન છે એને જ્ઞાન સ્વભાવ કીધો છે. ખરેખર જ્ઞાન સ્વભાવની જ્યાં જ્ઞાન ગુણની વાત આવે છે ને ત્યારે જ્ઞાન વેદનની વાત ચાલી છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં ત્યાં નિરાકાર જ્ઞાનની વાતની કોઈ પ્રધાનતા નથી, કોઈ પ્રયોજન નથી. એ તો પરથી ભિન્ન પાડવા માટેનું સાધન છે. પર જણાયું તો પરપણે જણાવવું જોઈએ. તમે પર જણાયું તો પરપણે જણાયું, નહીતર તને પરિણામનો આ વિજ્ઞાન અધ્યાત્મનું મૂળ જરા ગુંડી એક સમયની પર્યાયનું એકત્વ પીડ્યા વિના ત્રિકાળીનો આશ્રય નથી થતો. ત્રિકાળીનો આશ્રય નથી થતો એટલે ત્રિકાળી અધ્યાત્મ તત્વ છે અને આશ્રય કરવો તે પણ અધ્યાત્મ તત્વ છે. બસ અધ્યાત્મ તત્વ અહીંયા પૂરું થઈ જાય છે. અધ્યાત્મની મર્યાદા અહીંથી આગળ નથી કોઈ પછી પછી બધે આગમનો વિષય છે. જેટલો છે આગમ અધ્યાત્મ બે લ્યો તો અધ્યાત્મ અહીંયા પૂરું થઈ ગયું. હવે જે આ લઈ ગયું આગમની વાત અધ્યાત્મ તત્વ છે. ત્રિકાળી શુદ્ધ આત્મા પરમ પરિણામી ભાવ અને એનો આશ્રય જે પર્યાયો કરે એ પણ અધ્યાત્મ તત્વમાં આવે છે. એનો આધાર જે છે માટે એને અધ્યાત્મ તત્વ કહે છે. આધાર ભાવ છે એના. બસ અધ્યાત્મનો વિષય અહીંયા પૂરો થઈ જાય છે. આ સિવાયનો જેટલો વિષય છે એ બધો આગળમાં જાય છે. પછી તો અધ્યાત્મની વાતને આગળ પાછળ એ કહી શકાય કે ભાઈ આવું થયું એ સમ્યક દર્શનમાં થયું તો કે એને અમે ઉત્તમ સમ્યક દર્શન કહીએ છીએ. તો કઈ આગમ ભાષાની વાત છે. પછી શોકસમ સમ્યક દર્શન થયું તો કઈ આગમ ભાષાની વાત છે. અમે તો સ્વરૂપનો આશ્રય કર્યો એટલામાં સમજીએ છીએ એ અધ્યાત્મ ભાષા છે. સ્વસંવેદન થયું ને સ્વાનુભવ થયો તે અધ્યાત્મ ભાષા છે. અને એ વખતે મતિશ્રુત જ્ઞાનમાં અંતર્મુખ પણ થયું, મતિશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ થયું તો કે એ બધું આગળ ભાષામાં જાય છે. શું મતિ શ્રુત એ બધા ભેદો આગળમાં જાય છે. આગળ અધ્યાત્મ ચાલે છે એ બે શૈલી છે. જે શાસ્ત્રો છે એમાં ભાષાની અધ્યાત્મ પદ્ધતિ અને એક આગમ પદ્ધતિ. તો વચન આવે ત્યારે આ વચન અધ્યાત્મ પદ્ધતિનું છે આગમ પદ્ધતિનું છે એ ખબર ન હોય ને પછી ગોટાળા કરે જાય એનો કઈ અર્થ નથી. એને પોતાને સમજણમાં આવવું જોઈએ કે આ અધ્યાત્મ ભાષાથી આ વાત કરે છે એ જ વાત આગમ ભાષાથી આમ કરે છે. આગમની અહીંયા મર્યાદા છે, અધ્યાત્મની અહીંયા મર્યાદા છે. બધું ચોખ્ખું તો આવવું જોઈએ.
પરિણામ
કરતા પરિણામો છે હું નહીં. અધ્યાત્મ ભાષામાં હા એ અધ્યાત્મ ભાષા અધ્યાત્મ નો વિષય કારણ કે પરિણામ હું પરિણામ નો કરતા પરિણામ છે એમ કરી જુદું પડીને હું ત્રિકાળી છું એમ આવી જાય છે. આશ્રય આશ્રય દે છે એટલે અધ્યાત્મ પદ્ધતિ ચાલે છે. અધ્યાત્મ સમજ્યા વિના આગમ સમજાય છે. અને મહાન આચાર્ય એ વાત કરી છે હવામાન કે છે દ્રવ્યો અને એ સંબંધીનો જેટલો વિસ્તાર છે જાદો વિસ્તાર તો આ કર્મ પ્રકૃતિ
સૌથી
વિસ્તાર કરણાનો યોગ. કરણાનો યોગમાં તો આચરણમાં ત્રણ ગુણ સ્થાન સુધી મિથ્યા આચરણ તો ચતુર્થ ગુણ સ્થાનથી સમ્યક આચરણ અને મુનિ પછી વિશેષ આચરણ અને શ્રેણી તો પછી અંતર્ભૂતની છે એમાં હું લાંબુ કરે જેટલો વિસ્તાર છે તો કરણાનો યોગ એટલે વિભાવ પરિણામ અને વિભાવ પરિણામના નિમિત્તે નિમિત્ત નિમિત્તે સંબંધે કર્મ સુધારો સુંદર પ્રમાણોના પ્રકાર અને એના અંશો જગનની મધ્ય ઉત્કૃષ્ટ અથવા અવિભાગ પ્રતિષ્ઠેલું એ બધું પણ એ બધો જેટલો વિસ્તાર છે એ એક આ અધ્યાત્મ તત્વ સમજવા માટે કર્યો છે. એમ કે છે કે અનેક જગ્યાએ એમ લીધું જૈનેન્દ્ર વર્ણન એ વાત બે ચાર જગ્યાએ જુદા જુદા પ્રકરણમાં લીધી છે કે છે દ્રવ્યનો વિસ્તાર એક દ્રવ્ય આ અધ્યાત્મ તત્વ સમજવા માટે કર્યો. પ્રયોજન જે દિવ્ય ધ્વનિનું પ્રયોજન જ આ છે ગણધરોનું પણ પ્રયોજન એટલે કેન્દ્રીકરણ કર્યો છે વિષયને તો આ લાંબી લાંબી વાત કરો છો તમે પણ વાતનું કેન્દ્ર સ્થાન ક્યાં છે એક જ જગ્યાએ કેન્દ્ર સ્થાન જે અધ્યાત્મ તત્વ આત્મા છે એને સમજાવવા માટે આ બધી લાંબી લાંબી વાત એ સમજાય તો બધું સમજાણું એ ન સમજાણું તો કાંઈ નથી એને જ આગળ સમજાય બીજાને સમજાય એના ઉપર જ આચાર્ય એવી વાત કરી છે કે છે દ્રવ્યનો વિસ્તાર છે એક તત્વ એકમ જાણે છો જાણે આચાર્યનું પહેલું સૂત્ર છે. આ બધા બાર અંગની અંદર પહેલું આચાર્ય છે બાર અંગ છે એમાં પહેલું આચાર્ય છે આ આચાર્ય પછી સૂત્ર કૃતાંગ પછી ઠાણાંગ સમાયાંગ ને એ બધા પછી છે એમાં પહેલા પહેલા અંગનું પહેલું સૂત્ર જ આ છે કે એકમ જાણે છો સંગમ જાણે એકને જાણ્યો એને સર્વને જાણ્યો એકને ન જાણ્યો એને કાંઈ ન જાણ્યો એમ આવી દીધું એટલે અધ્યાત્મ તત્વની પ્રધાનતા બીજી ભૂમિના બારે અંગમાં પણ અધ્યાત્મ તત્વની પ્રધાનતા છે. અને ગુરુદેવ તો એમ કહેતા કે જેને અનુભવ કર્યો શુદ્ધાત્માનો જેણે અનુભવ કર્યો એના જ્ઞાનમાં બાર અંગનો સાર આવી ગયો બારે અંગનો નિચોડ એના એના અનુભવમાં જાઓ એને બાર અંગ જાણવાનો કોઈ બંધન નથી અટક નથી શાસ્ત્રમાં
આચરણ
જે અનુયોગ છે એ આચરણનો અનુયોગ છે કારણ યોગમાં આચરણ છે એ આચરણનો અનુયોગ છે અને ઉપદેશ પદ્ધતિમાં મુનિ દશાનો જ ઉપદેશ દેવાય છે. પછી એમ કે તારો આવી શક્તિ ન હોય તો શ્રદ્ધા કરજે તો ઉપદેશ ક્યાંથી શરૂ કરતા હતા અત્યારે તો ભાઈ તાળ નથી એ ઉપદેશકો નથી ને એ તાળ નથી પછી વાત તો ત્યાંથી ચાલતી છે ભગવાનના વખતમાં વાત ત્યાંથી ચાલતી હતી આચાર્ય વાત ચાલતી એટલે ગણધરદેવોએ આચાર્યની શરૂઆત કરી છે બાર અત્યારે તો સમ્યક દર્શનની વાત મોંઘી પડી ગઈ છે. અરે મુમુક્ષુતાની વાત મોંઘી પડી ગઈ છે. સમ્યક દર્શન તો ક્યાં લેવા જાવ? પાત્રતાની વાત મોંઘી પડી ગઈ છે. પાત્ર દોષમાં મુશ્કેલ પડે. બીજો પત્ર માં આપણે પહેલો પારિગ્રાફ માંગતો હતો કે વેવાઈને તમે નિવૃત્ત થયા છો ત્યારે ફોન કરો આવો છો અને શું શું તમે કયા ગ્રંથોનો સાધન કરો છો?
સ્વભાવને ગ્રહણ કરતા અને પર્યાય નિસરતા નિશ્ચિત. સ્વભાવને ગ્રહણ કરવાના પ્રયત્નમાં પર્યાયો નિશ્ચિત.
હા, આવી ગયું. કારણ કે સ્વભાવ પર્યાય છે, ગ્રહણ કરનારી પર્યાય છે, પણ સ્વભાવ એવો અદભુત છે. ભગવાન આત્મા સ્વભાવ એવો અદભુત છે કે પર્યાય પોતાનું ભાન થઈ જાય. એવું ભાન ભૂલીને જ્યારે સ્વભાવ ઉપર જોર આવે ત્યારે સમ્યક પણ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી સમ્યક પણ નથી આવતું એમ કેવું છે. એના સંકેતો આવે છે. આ જે વાતો આવે છે જ્ઞાનીઓની એમાં એ જાતના સંકેતો આવે છે. જ્ઞાન ભંડાર આત્મા મેં છે, જ્ઞાન ઉકળતા રહેતા. હવે મારું જેનું જ્ઞાન વિશાળ હોય તો લોકોને આકર્ષણ થઈ જાય, આશ્ચર્ય થાય. હા, કેવું જ્ઞાન છે, કેવું જ્ઞાન છે, કેવું એ જ્ઞાન તો જ્ઞાન ભંડારમાં સૂચી રહે. તને જ્ઞાન ભંડારનું આશ્ચર્ય થતું નથી, ઉઘડેલા જ્ઞાનનું આશ્ચર્ય ક્યાં એમ કે છે? એ બધા સંકેત છે, એક એક વાતમાં એનો સંકેત છે. તો વસ્તુ એવી છે કે એનો આશ્રય લેનાર, એની સામું જોનાર, એમાં આસક્ત થનાર પોતે પોતાનું ભાન ભૂલે. એના ઉપર તો શ્રીમદજીએ દાખલા આપ્યો છે ભક્તિનો, ગોપાંગનાની ભક્તિનો. એ ગોપાંગના ઉપર પોતાનું ભાન ભૂલી જતી હતી. શ્રી કૃષ્ણચંદ્રને જોવે એ ભૂલી જતી હતી કે મેં કોણ છીએ અને સ્ત્રી છીએ. આમ ન રહેવાય, આમ ન બોલાય, આમ ન ચલાય, એ બધું ભૂલી જતી હતી. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બધી પર્યાયો ગોપાંગના હોય છે એમ કે. અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છે એમ કેવું છે. એ તો ઋષિનો વિષય છે, બધું છોડી દઈએ. પોતાના વિષય સિવાય બધાને પોતાને પણ એમ છોડી દઈએ એનું નામ દીધું. એવી રીતે એ સહજતા છે. આ માર્ગની અને આ પ્રકારની પરિણમનની પદ્ધતિની સહજતા આ છે. એ જ રીતે કામ થશે, બીજી રીતે કામ થશે.
પરમ કૃપાણુ શ્રી સદગુરુદેવ નમઃ. જય હો, જય હો.